നമോ അരിഹന്താണം നമോ സിദ്ധാണം നമോ ആയരിയാണം നമോ വജ്രായാണം ആത്മാവിശ്വാസം ഗ്രന്ഥു മംഗളാചരണം ശ്രീശാസന ദുരു നമോ നാനാവിധ സുഖകാര ആത്മഹിത ഉപദേശതി ഹരി മംഗളാചാര ശാസന മേ ആത്മാനുശാസന ശ്രുത ഝാപി ദുഃഖ ഹരി സുഖകാരി സാക്ഷി ശാസന ഝാപു ഗുണഭദ്ര കഥാ ഗുണഭദ്ര ജാപോ ജാനി ഭദ്ര ഗുണധാരി ഭവ്യ കരത ഉപാസന ഐസെ സാരെ ശാസ്ത്ര കോ പ്രകാശ അർത്ഥ ജീവനി കോ ബനെ ഉപകാര നാശി മിഥ്യാ ഭ്രമ വാസന काटू देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हो के होत अर्थ भाषना जाते मंद बुद्धि हो के होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप न अविनाशी प्रभु को उदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन्तु दुःखते डरता अरि सुख की वांछा करता इसीलिए मैं दुखहारी अरि सुखकारी रचना करता मधुर विपाकी उपदेशा यदि कटु भी भाषित हो कटु औषधि रोगी ग्राहक बन किंचित तू भयभीतन हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीतन हो। आत्मानुशासन ग्रंथ विराजमान है। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ में अपने સોલ સાયન્સ ના અંતર્ગત દર રવિવારે સ્વાધ્યાય કરી રહ્યા છે, જેમાં ગયા રવિવારે આપણે બે ગાથા ઉપર સ્વાધ્યાય કર્યો હતો। 94 અને 95 નંબરની ગાથા ઉપર આપણે ગયા રવિવારે સ્વાધ્યાય કર્યો હતો। જો આજે આપણે 96 નંબરની ગાથા અને એના પછી 97 નંબરની ગાથા આપણે બે ગાથા લેવાની કોશિશ એક લેક્ચરમાં લઈએ છીએ, કોશિશ કરીએ છીએ જો આપણે કેટલી ગાથા કરી શકીએ। પહેલા આપણે 96 ગાથા જોઈએ। પહેલા તો 96 ગાથામાં શું વિષય આવ્યો છે, ઉદાહરણના માધ્યમથી એક બહુ જ સરસ વાત ગુણભદ્ર આચાર્ય જેવા આપણને કહેવા માંગે છે। 96 નંબરની ગાથામાં સર્વજ્ઞ ભગવાનની મહિમા કહેલી છે, સર્વજ્ઞ ભગવાનની સ્થાપના કરેલી છે, સર્વજ્ઞ ભગવાનનું મહાત્મય બતાવ્યું છે, ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે 96 નંબરની ગાથા। અને 97 નંબરની ગાથામાં મુનિરાજ જે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ત્રણ પરમેશી છે, ગુરુ પરમેશી, તો જે મુનિરાજો છે એ મુનિરાજોની આપણા ઉપર જે અકારણ કરુણા વર્ષે છે એ કરુણા દ્વારા મુનિરાજ આપણને શું શીખ આપે છે, આપણને શું બોધ આપે છે, આપણને શું શીખવાડે છે, આપણને શું ઉપદેશ આપે છે એ ચર્ચા 97 નંબરની ગાથામાં છે। તો 96માં સર્વજ્ઞની મહિમા અને 97માં મુનિરાજોની મહિમા કરી છે, બરાબર। ચાલ હવે આપણે 96 નંબરની ગાથા વાંચીએ, એનો હરિગીત પાઠ કરીએ, પછી અર્થ અને આપણે પછી એનો ભાવાર્થ એકદમ નાનો છે એ ભાવાર્થની આપણે ચર્ચા કરીએ। ધર્મ પ્રાપ્તિ કા વિધાન, શું કે છે, ધર્મની પ્રાપ્તિનું વિધાન આ ગાથામાં બતાવે, બરાબર। ધર્મ કોને કહેવાય, સૌથી પહેલા તો ધર્મ કોને કહેવાય, વોટ ઇઝ ધર્મ, ધર્મ એટલે શું, ધર્મ કોને કહેવાય, એક લાઈનમાં, ઇન વેરી સિમ્પલ વર્ડ, ઇન જસ્ટ વન લાઈન, અગર આપણને કોઈ પૂછે કે ધર્મ એટલે શું, તો બહુ જ એકદમ સિમ્પલ પરિભાષા ડેફિનેશન ઓફ ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ એટલે ખરેખર નિશ્ચય ધર્મ ધર્મ તો ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ એ જ ખરેખર નિશ્ચય ધર્મ છે બરાબર હવે એની સાથે રહેલો જે આપણે પૂજા કરી જે વ્રત કરીએ જે તપ કરીએ જે સ્વાધ્યાય કરીએ જે ચિંતન મંથન કરીએ જે દાન આપીએ જે યાત્રા આદિ કરીએ તો એ બધું શું છે એની સાથે રહેલો વ્યવહાર ધર્મ સમજાય ઉપચાર ધર્મ સહચર સાથે રહેલો જે શુભ ભાવ છે સમજાય જેવી રીતના કેળાની સાથે રહેલી છાલને પણ આપણે કેળું કહીએ છીએ પણ છાલ એ કેળું નથી કેળું તો શું છે અંદરનો જે દળ છે એ કેળું છે ઉપરની છાલ તેનું કવરિંગ છે બરાબર આપણે જયારે કેળાનું સેવન કરીએ તો છાલ ફેંકી દઈએ બરાબર એવી રીતના જયારે જીવને સિદ્ધ દશા પ્રગટ થઈ જાય પૂર્ણ વિતરાગી થઈ જાય મોક્ષ દશા પ્રગટ થઈ જાય બરાબર તો પછી આ જે શુભ ભાવ છે એ શુભ ભાવ બધા છૂટી જશે એટલે સિદ્ધ ભગવાન કેવી પૂજા કરે સિદ્ધ ભગવાન કેવી યાત્રા કરે સિદ્ધ ભગવાન કેટલું દાન આપે સિદ્ધ ભગવાન કેટલું ચિંતન મંથન કરે તો કે એ બધું હવે ન હોય એમને કેમ કારણ કે નિશ્ચય ધર્મની શું થઈ પૂર્ણતા છે સમજાય શરૂઆત થઈ હતી એની વૃદ્ધિ થઈ હવે એની પૂર્ણતા થઈ રહી તો હવે પૂર્ણતા થઈ રહી પછી આ વ્યવહાર ધર્મ નો તો ખરેખર ધર્મ આત્માના આશ્રયથી પોતાના શુદ્ધાત્માના આશ્રયથી પ્રગટ થયેલો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ભાવ છે એ જ ખરેખર નિશ્ચય ધર્મ છે હવે એ ધર્મને પ્રગટ કરવા માટેનું વિધાન અહીંયા ઉદાહરણના માધ્યમથી આપે બરાબર હવે જો આગામી છંદને જિસકે ચરણો મેં દૂસરો કા મસ્તક ઝુકા હૈ એસે કૃષ્ણ નામક રાજા દ્વારા રખે હુએ નિદાન કા સ્થાન બતાને કે બહાને ધર્મરૂપી નિધાન કી પ્રાપ્તિ કા ઉપાય દુખાતે હૈ નહીં સમજાયું હોય કઈ હમણાં વાંચું તો પણ કદાચ થોડું નહીં સમજાય હું તમને એકદમ પહેલા સરળ ભાષામાં એનું બેકગ્રાઉન્ડ આપું છું બરાબર એક કૃષ્ણ નામનો રાજા છે બરાબર છે બરાબર એનો મંત્રી છે મંત્રીનું નામ અહીંયા જે અર્થ છે ને એમાં જે પ્રથમ અર્થ અને દ્વિતીય અર્થ જે દેખાય છે બે પેરેગ્રાફ છે ને તો પ્રથમ અર્થ જે છે એની જે છેલ્લી લાઈન છે જો ફિર ભી કિસી રાજા કે સર્વાર્ય સર્વાર્ય નામક મંત્ર સમજો ઈઝી છે એમાં કઈ કઠિન નથી કૃષ્ણ નામક રાજા છૂટું પાડું છું આખું એટલે તમને સમજાય ઉદાહરણ પહેલા આપણે ઉભું કરીએ પછી એના પર સિદ્ધાંત કરે છે કૃષ્ણ નામક રાજા છે એનો સર્વાર્ય નામક મંત્રી બરાબર છે બરાબર તો બે કેરેક્ટર થઈ ગયા રાજા અને મંત્રી બરાબર હવે એક કેરેક્ટર લઈ લો ચોર બરાબર છે એક કેરેક્ટર લઈ લો ચોર હમણાં આપણે ઉદાહરણમાં વાંચું પણ પહેલા તમને હું કહીશ તો જયારે વાંચું ત્યારે સમજાય બરાબર છે તો એક કેરેક્ટર લઈ લો ચોર બરાબર હવે જે કૃષ્ણ નામક રાજા છે એનું રાજા હોય તેની પાસે તો હોય ને ધન આદિ બધું વૈભવ બરાબર સંપ્રદાયનું બધું ઐશ્વર્ય બધું તો એ એવી જગા રહેશે ખ્યાલ છે કે જે સાધારણ વ્યક્તિ હોય જેટલા ચોર છે કે કોઈ સાધારણ વ્યક્તિ છે કોઈ બીજો રાજા નું રાજ્ય જે છે એમાં કોઈ પણ જે પ્રજા છે પ્રજાજન લઈ લો પ્રજાજન તો એ જે છે એ પ્રજાજન એ જે ખજાનો છે અને એનું ધન છે એની દોલત છે એ ત્યાં પહોંચી શકતા નથી એવી જગાએ એ ધન બરાબર છે હવે કોણ પહોંચી હવે એનું વર્ણન કરશે કે કેવી જગાએ છે તો એ જગ્યાનું વર્ણન કરશે ખ્યાલ છે ત્યાં પહોંચવાની જે કઠિનાઈ છે એનું વર્ણન કરશે કે ઇમ્પોસિબલ છે કોઈ સાધારણ વ્યક્તિ માટે ત્યાં પહોંચવું ઇમ્પોસિબલ છે એમ પણ બરાબર છે પછી કોણ પહોંચી જાય છે પછી કે એનો આ જે મંત્રી છે એ મંત્રી ત્યાં પહોંચી જાય એટલે ઉદાહરણમાં એ મંત્રી રાજાના મંત્રીની પ્રશંસા કરી છે કે એ મંત્રીમાં એવી સામર્થ્ય છે કે ત્યાં પહોંચી જાય છે બીજા કોઈમાં એ સામર્થ્ય નથી કે ત્યાં પહોંચીને ધનને પ્રાપ્ત કરી બરાબર સિમ્પલ સિમ્પલ જે ઉદાહરણ તો બરાબર બરાબર હવે આપણે ઉદાહરણ વાંચીએ એના પછી સિદ્ધાંત છે સિદ્ધાંત શું કહે છે સિદ્ધાંત એ કહે છે કે જે ધર્મ છે બરાબર હવે બે રીતે સમજો જે ધર્મ છે એ ધર્મનું પાલન એ ધર્મનું પ્રતિપાદન એ ધર્મને કહેવું એ ધર્મ માર્ગને સમજાવવું કોઈ સાધારણ વ્યક્તિના વશની વાત નથી ઇટ ઇઝ નોટ ઇન ધ હેન્ડ્સ ઓફ ઓર્ડિનરી પીપલ બરાબર છે કોઈ એવા ઉત્કૃષ્ટ જીવ હોય જે રીતના મંત્રી છે તો એ રીતે મંત્રી સાથે અહીંયા કમ્પેર કરીએ સર્વજ્ઞ પરમાત્મા અસે ને સર્વજ્ઞ પરમાત્મામાં એવી સામર્થ્ય એક જ એવો ઉત્કૃષ્ટ જીવ જો તમે ખ્યાલ આવે છે તો કે એક એવો ઉત્કૃષ્ટ જીવ છે કે જેમનામાં એ સામર્થ્ય છે કે ધર્મને ધર્મ રૂપે પરિણમે પણ છે, વિતરાગતા સર્વગીતા રૂપે પરિણમે પણ છે, અનંત સુખ ને પ્રાપ્ત કરે પણ છે, સમજાય કે ચાર ભાતી કર્મ નો ક્ષય કરે પણ છે, અનંત ચતુષ્ટય પ્રગટ કરે પણ છે, અને એની સાથે સાથે હિતોપદેશી હોવાના કારણે એ ધર્મ નું નિરૂપણ પણ પ્રરૂપણ પણ જગત ના જીવો ને એ ધર્મ નું સ્વરૂપ સમજાવે પણ છે, એવી એક અસાધારણ યોગ્યતા, એવી એક અસાધારણ સામર્થ, એવી એક વિશેષ ક્વોલિટી એ તીર્થંકર અનંત પરમાત્મા માં જ છે, બીજા કોઈમાં નથી. ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ, પછી તો મુનિરાજ છે, પછી તો જ્ઞાનીઓ છે, હે બધા છે, પણ ઉત્કૃષ્ટ અગર ઓમ ધ્વનિ ન હોત તો સર્વજ્ઞ થઈ ગયા, વિતરાગી થઈ ગયા, કેવળ જ્ઞાની થઈ ગયા, લોકાલોકને જાણનાર થઈ ગયા, પોતાના આત્માને જાણનાર થઈ ગયા, પોતાના આત્મામાં લીન થઈ ગયા, અનંત સુખને ભોગવી રહ્યા છે. પણ અગર વાણી દ્વારા આ માર્ગનું પ્રતિપાદન ન થયું હોત તો શીખાને આપણને કીધું ન હોત, આપણને સમજાયું ન હોત, આપણને ઉપદેશ ન આપ્યો હોત તો આપણને કેવી રીતના ખબર પડે કે આ વિશ્વમાં છ દ્રવ્ય છે, આ વિશ્વમાં સાત તત્વ છે, હું આત્મા છું, હું શરીર નથી, આત્માને શરીર ભિન્ન છે, મારું સુખ મારામાં છે, પરમાં મારું સુખ નથી. આપણે માનીએ છીએ વાત અલગ છે, આપણે શરીરને પોતાનું માનીએ છીએ વાત અલગ છે, આપણે એના રૂપ રંગને પોતાનું સ્વરૂપ માનીએ છીએ વાત અલગ છે, આપણે એના કરતા બનીએ છીએ વાત અલગ છે, આપણે ઇન્દ્રિયના વિશે ભોગોમાં સુખ માનીએ છીએ વાત અલગ છે, આપણે પરના કરતા માનીએ છીએ વાત અલગ છે, આપણે પરાધીનપણે જીવન વિતાવીએ છીએ અને એમાં સુખ માનીને એમાં જ આપણે સંતુષ્ટ થઈને મનુષ્ય ભાવ પૂરો કરીએ છીએ અને આવા અનંત ભાવ પૂરા કરીએ એ વાત અલગ છે. પણ વોટ ઇઝ ધ રિયાલિટી ફેક્ટ શું છે? આપણી માન્યતા ને બાજુમાં મૂકો, કારણ કે અહીંયા કોઈ આપણી માન્યતાનું વર્ણન બહુ નથી કરતા. હવે તારી માન્યતા અમને ખબર છે, હવે શું સામર્થ્ય? જેટલા ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર કેટલું સામર્થ્ય આપણું બોલો. હવે આપણે બોલ્યા કરીએ, આપણે બોલ્યા કરીએ, આપણે બોલ્યા કરીએ તો ડોક્ટર કહેશે કે ભાઈ તને મારું સાંભળવું છે કે નથી સાંભળવું, કે તને તારું જ બોલવું. આ બેને સાંભળી લેશે ને કે ભાઈ આથી છે, આ છે, આ છે, આમ છે, આ રોગ છે, આ રોગ છે, આમ દુખે છે, આમ છે, આમ છે, આ સમસ્યા છે. પણ પછી ત્યાં જે સિનારીઓ છે એમાં કોનું સાંભળવા માટે કોણ વધારે, આપણે કહીએ ને કે ક્યુરિયોસિટી પેશન્ટ છે ને કે ભાઈ હવે ડોક્ટર કઈ છે, હવે ડોક્ટર કઈ છે, હવે ડોક્ટર કઈ છે, એને ખબર છે કે આ રોગ ને દૂર કરવાનો ઉપાય આ એક ડોક્ટર પાસે છે, બીજા કોઈ પાસે નહીં. એક કોન્ફિડન્સ લઈને ગયો છે, વિશ્વાસ લઈને ગયો છે ને કે ભાઈ રોગ થયો છે, કઈ ડોક્ટર પાસે શું સારું થયું, ડોક્ટર પાસે સારું થયું, બેસ્ટ ડોક્ટર છે, બેસ્ટ ડોક્ટર છે, બેસ્ટ ડોક્ટર, બરાબર છે ને? તો એવી રીતના રોગને દૂર કરવા માટેનો ઉપાય જેમ લૌકિકમાં ડોક્ટર પાસે છે, એવી રીતના આત્મામાં કોઈ રોગ છે કે પહેલા તો એ નક્કી થાય. કારણ કે આપણે કોઈ શરીરના રોગને દૂર કરવા માટે એટલા બધા, કારણ કે એને આપણું સ્વરૂપ માનીએ છીએ, એ રૂપે પોતાને માનીએ છીએ. હવે આત્મામાં પણ કોઈ રોગ છે કે નહીં? કોઈ આત્મામાં કોઈ રોગ છે? આત્મા આત્મા આત્મા, પહેલા તો હું આત્મા છું અને મારા અંદરમાં કોઈ રોગ છે, એ રોગનો પણ પહેલા તો નિર્ણય થવો જોઈએ ને. તો એ રોગ દૂર કરવા માટે એ જાગૃત થશે અને એ રોગ કોણ દૂર કરી શકે એનો વિચાર કરશે કે ભાઈ આ રોગ દૂર કરવા માટે મારે ક્યાં જશે. એટલે ઈએનટી નો પ્રોબ્લેમ હતો, ક્યાં જશે? હાર્ટ રિલેટેડ ક્યાં જશે? કિડની રિલેટેડ ક્યાં જશે? આત્મામાં અગર રોગ છે નક્કી થયું તો એ રોગ કયો છે એ નક્કી થશે, એ રોગ કેવો છે નક્કી થશે, એ રોગમાં શું થાય છે નક્કી થશે, એ રોગમાં આગળ એનું શું પરિણામ આવશે એ નક્કી થશે, એનું શું ફળ મળશે નક્કી થશે, એ કોના કારણે થયો એ પણ કારણ પણ નક્કી થશે, અને એને દૂર કરવા માટેનો ઉપાય જેની પાસે છે ઈમાનદારીથી એની પાસે જઈને એ ઉપાય સમજીને રોગને અપનાવીને એટલે ઉપાયને અપનાવીને રોગને દૂર કરે. તમને સમજાય કે ખ્યાલ આવે? તમે ઉપાય કોણ બતાવે? એ મંત્રીના રાજાના ખજાના સુધી પહોંચવા માટેની સામર્થ કોનામાં છે? કેવું એના મંત્રીમાં, બીજા કોઈમાં? એવી રીતના જે ઉત્કૃષ્ટપણે જે આપણે કહીએ ને વિશ્વની વ્યવસ્થા અને વસ્તુની વ્યવસ્થાનું પ્રતિપાદન કરનાર અગર આ જગતમાં હમણાં ત્રણ લોકમાં કોઈ છે તો ઉત્કૃષ્ટપણે છે તીર્થંકર પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા. એમની દિવ્ય ધ્વનિ સાંભળીને પછી ગંધર્વ પરમાત્મા એ વાણી જીવે છે, એ માણસ જીવે છે અંતર્મૂરતમાં પોતાના જ્ઞાનમાં દ્વાદશાંગની રચના કરે છે અને પછી એ વાણી આચાર્ય દ્વારા અને આચાર્ય પરંપરા સુધી પહોંચાડે છે અને આચાર્ય એને અનુભવ કરીને પ્રમાણ કરીને પછી એને શાસ્ત્રમાં લિપિબદ્ધ કરે છે અને પછી આપણા કોઈ મહાપુણ્ય અને મહાકાતિશય પુણ્યના ઉદયે આપણને આ જીન વાણી આપણા હાથમાં આવે છે, આપણા કાનમાં પડે છે. એ તો પુણ્યનો ઉદય છે. એ કામ કોને કર્યું? પુણ્યના ઉદય કર્યું. એ કામ ખબર પડે કે એ કામ પુણ્યના ઉદયનું છે. પરંતુ હવે એ વાણી સાંભળીને એને હવે આપણે આત્મસાત કરીએ, એના ઉપર વિશ્વાસ કરીએ, એનો નિર્ણય કરીએ. ના વાત આમ જ છે, સુખી થવાનો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે જ નહીં. એ વાતનો નિર્ણય કરવો એ પુરુષાર્થ. બે વાત સમજાય છે, પુણ્યનો ઉદય અને પુરુષાર્થ. તો હવે તમને ગાથાનો સાર સમજાયો. જેવી રીતના રાજા, એનો મંત્રી, રાજાનો ખજાનો અને ત્યાં ખજાના સુધી પહોંચવાની સામર્થ્ય કોણ ધરાવે છે? તો કે એનો એક મંત્રી ધરાવે છે. બીજો કેમ? કારણ કે ખજાનો એવો છે, એવી જગા એ સમજાય છે, દુર્લભ છે, કઠિન છે, કોણ છે કે નહીં બોલો. તો એવી રીતના ધર્મની વાત સમજવી આ કાળમાં દુર્લભ છે કે નહીં, કઠિન છે કે નહીં બોલો. વિરલા જીવો, વિરલા કહું છું, વિરલા. આ પંચમ કાળ ની વાત કરું એ પણ હુંડા ઉદરથી પંચમ કાળ માં વિરલા જીવો છે કે જેના વાત રૂચ છે. કાને તો પડી જશે એ પણ એવા પણ વિરલા છે. કાને પડે એવા જીવો પણ બહુ વિરલા છે. વાત મળે એવો પુણ્ય લઈને આવે, આવો સમાગમ મળે, આવા આયતનો મળે, આવા દેવશાસ્ત્ર ગુરુ મળે, આવા ગુરુદેવ જેવા જ્ઞાની ધર્માત્મા મળે કે જે તીર્થંકર પાસેથી આવ્યા અને તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, એવા ગુરુઓનો સમાગમ મળો. તમને શું લાગે છે આ કાળમાં કઈ સુલભ છે? કેટલા છે બોલો, બોલો, મુમુક્ષુઓ કેટલા છે? કેટલા જીવ આ જગતમાં જેટલા હમણાં જેટલા પણ મનુષ્ય છે એમાં કેટલા જીવો એટલું પુણ્ય લઈને આવ્યા છે? આપણા જેવા બહુ ઓછા છે. અને એ પુણ્યનો ઉદય અગર પૂરો થાય કે એ આપણે કહીએ ને બેટરી હોય, ફોન ચાર્જ કરો, બરાબર, પછી શું થાય? ચાર્જ કરો 100% થઈ જાય, પછી શું થાય? ચાલે છે 99, 98, બરાબર. એટલે એ ડિસ્ચાર્જ તરફ આગળ વધી જાય, પછી 10, પછી 9, ઓ 2% છે, 3% છે, બરાબર ને. એવી રીતના આ પુણ્યનો ઉદય એની સ્થિતિ લઈને આવ્યો છે, એનો અનુભવ લઈને આવ્યો છે, એનો કાળ લઈને આવ્યો છે. ભાઈ આ ઉદય કોઈ કાયમ રહેવા વાળો નથી. એ ગફલતમાં નહીં રહેતો, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં નહીં રહેતો કે આ બધું આમનામ કાયમ રહેવાનું. ના ઉદય કાયમ રહેવાનો છે, ના બાહ્ય સહયોગ કાયમ રહેવાના છે, ના શરીર એક રૂપે કાયમ જેમ છે એમ રહેવાનું છે, કે ના કોઈ બહારની કોઈ પણ પરિસ્થિતિ એક રૂપ રહેવાની છે. હવે વિચારો આપણે ક્યાં ગાંધી થઈને બેઠા છે, આપણે ક્યાં લીન થઈને બેઠા છે. એટલે આ વાત, કારણ કે એક વાર અગર આ ઉદય પૂરો થઈ ગયો, પુણ્યનો ઉદય પૂરો થઈ ગયો, આ સત સમાગમ મળવાનો કાર પૂરો થઈ ગયો, સમજાય ને, જીવવાની સાંભળવાનો કાર પૂરો થઈ ગયો, પછી અગર એ દરમિયાન આપણે નવી કમાણી નહીં કરી હોય અને આ ઉદય વપરાઈ ગયો અને નવી પૂંજી નહીં બાંધી હોય, નવું ખાતું આપણે બીજા ભાવ માટે નહીં બાંધી જઈએ, તો ક્યાં જઈને રખડશું? પછી અનંત કાળ પછી આ વાત મળવી અત્યંત દુર્લભ થઈ. અરે આ મનુષ્ય ભાવ મળવો એ જ અત્યંત દુર્લભ છે, ખબર છે? કારણ કે આ જીવ અનેક 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 ટીરિયન્સ ના, દેવ ના, નરક ના ભાવ કરે છે. અનેક અનેક તો અનંત ટીરિયન્સ ના ભાવ કરે, અનેકો અનેકો નરક ના અને દેવગતિ ના ભાવ કરે. એના પછી આ ખાલી એક કહેવા માટે નથી, આ હકીકત છે. એના પછી એક વાર એને મનુષ્ય ભાવ મળે, એક તો મનુષ્ય ભાવ પ્રાપ્ત થવો જ કેટલો દુર્લભ છે, મનુષ્ય થવું જ કેટલું દુર્લભ છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી મનુષ્ય ભાવની કેટલી દુર્લભતા બનાવી. સૌથી ઓછા જીવો મનુષ્યનો, ગતિ ગતિમાં જીવોની સંખ્યા જો તો સૌથી ઓછા જીવો, સંખ્યા અપેક્ષાએ જો તો મનુષ્ય સૌથી વધારે ટીરિયન ગતિમાં જીવો છે. હમણાં જુઓ તો તમે મનુષ્ય ગતિના જીવોની સંખ્યા સૌથી ઓછી. અચ્છા, મનુષ્ય ગતિનું ક્ષેત્ર, ક્ષેત્ર ક્ષેત્ર કેટલા એરિયામાં, લોક છે, 3 લોક છે, એમાં કેટલા એરિયામાં મનુષ્ય ગતિના જીવો છે બોલો? કેટલા એરિયામાં? ઢાઈ દ્વીપ, અઢી દ્વીપમાં, સમજે? અઢી દ્વીપમાં, ખાલી અઢી દ્વીપ, જસ્ટ દેટ મચ એરિયા. એ પણ એક તરફ પર્યાયનો ખાલી અઢી દ્વીપનો એરિયા, એની ઉપર, એની નીચે, એની આજુબાજુ ક્યાંય મનુષ્ય નથી. ઓનલી અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં ખાલી અઢી દ્વીપમાં મનુષ્ય રચના જીવો છે. એની બાર અઢી ટુ એન્ડ હાફ દ્વીપ કોને કહેવાય? અસંખ્યાત દ્વીપ સમુદ્રની સામે મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર, લેન્ડ વોટર, લેન્ડ વોટર, લેન્ડ વોટર, લેન્ડ વોટર, એમાં ખાલી અઢી દ્વીપના એરિયા ટુ એન્ડ હાફ દ્વીપમાં જ ખાલી મનુષ્ય રચના જીવો રહે. તો દ્રવ્યથી ક્ષેત્રથી કાળ મનુષ્ય ભાવમાં રહેવાનો કાળ 50, હમણાં જોવો તો 50, 60, 70 અને કોઈ 90 વર્ષના થઈ જાય પછી આપણને તરત અંદરથી મારે ખબર નહીં અમે તો અહીંયા સુધી પહોંચતું છે, અહીંયા સુધી પહોંચતું છે. એટલે એ કોન્ફિડન્સ પણ છે, એની પહેલા જ આપણે તો બોલી તો જઈએ છે, ખ્યાલ આવે છે, પણ એની સિરિયસનેસ નથી ખબર પડતી. એક ક્ષણ માત્ર આયુનો નિશ્ચય થઈ ગયો અને ચાલ્યો ગયો અહીંયાથી તો ક્યાં ઉતાર્યું છે, ક્યાં જશે, શું લઈને જાય, બોલો. એવા સંસ્કાર લઈને જાય છે એ પ્રમાણેના ભાવ. દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ, મનુષ્ય ભાવ મળે, મનુષ્ય ભાવ મળે એની માટેના જે ભાવ છે, સમજાય? ભાવ પણ બહુ દુર્લભ છે, કારણ કે ભાવ બહુ દુર્લભ છે. તો ભાવ માટેનો જે ભાવ, કારણ કે ભાવ કરશે તો કર્મ બંધાશે, કર્મ બંધાશે તો એનો ઉદય આવશે, એનો ઉદય આવશે તો મનુષ્ય ભાવ મળશે. અને એમાં પણ સાથે સાથે પૂર્વમાં આપણે બધાએ કોઈ એવી આરાધના કરી હશે, આરાધક જીવની અનુમોદના કરી હશે, સમજાય છે? કઈક સત્ય માટે હા પાડી હશે, હકાર આવ્યો હશે, સાચી લાગી હશે વાત, અનુમોદના કરી હશે, એના કારણે આપણે આ ભાવમાં આ વાત મળી છે. સમજી લે, મળવું પણ બહુ દુર્લભ. આ ખરેખર કહું છું, આપણને એની સિરિયસનેસ, આ કાને વાત પડવી બહુ દુર્લભ છે, આ રૂચવી એનાથી દુર્લભ છે, અંદરમાં બેસવી એનાથી દુર્લભ છે, અને જીવનમાં પ્રેક્ટિસ ઉતરવાથી દુર્લભ છે, અને દેશજ્ઞાનની પ્રજ્ઞા થી પટકીને પરથી ભિન્ન રાખથી ભિન્ન સમસ્ત પરિસ્થિતિ ભિન્ન હું અંદરમાં નાયક ભાવ છું, એવો અંદરમાં તીવ્ર તીખો લગ્ન પૂર્વકનો પુરુષાર્થ ઉપાડીને સમસ્ત પરથી લક્ષ છૂટે અને અંદરમાં લક્ષ કરે અને અંદરમાં ઉપયોગ કરે અને પોતાના આત્મામાં લીન થાય અને આત્મામાં થઈ જાય અને આત્માની શ્રદ્ધા કરે અને હું જ્ઞાયક છું એવી અંદરમાં પ્રતિતિ કરે, એ તો અતિ 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 દુર્લભ. કેટલા દેખાય છે તમને જલ્દી જોવો બોલો? મુનિરાજો નથી દેખાતા કોઈ દૂર દૂર થી, સાક્ષાત ચિત્તંકરો નથી આ કારણ, તેઓ કારણ છે. અને એમાં પણ આપણને આ વાત મળી, એટલે વિચાર પોઈન્ટ પોઈન્ટ પકડાય છે કે? ચલો હવે વાંચીએ, હવે સમજાયું આખું જે ગાથા છે? ચલો હવે આપણે વાંચી લઈએ પછી બીજી ગાથા તમે જો. આપણે હરી ગીત કરીએ છીએ પહેલા. મહાવંશિકા ભારત ભૂવૃત જિસકા યહ ઉત્કૃષ્ટ પ્રદેશ, માત્ર બુદ્ધિ સે અંત જાત હો ઉન્નત શિખરો સંત નરેશ, સંતો દ્વારા દુર્ગમ એવમ દિશા શૂન્ય હૈ વિસ્તૃત માં, મહાપુરુષ કર સકે નહીં સાક્ષાત્કાર. કા પ્રયોગ ક્યાં ગયા? પહેલે અર્થ મેં કિસી કૃષ્ણ નામ કે રાજા કે દુર્ગમ સ્થાન મેં છિપે નિધાન કો સર્વાર્ય નામક મંત્રી દ્વારા પ્રગટ કરને કા વર્ણન ક્યાં ગયા હૈ, ઓર દૂસરે અર્થ મેં ધર્મ કે લક્ષણ આદિ કા વર્ણન ક્યાં. બરાબર આવી ગયું, ખ્યાલ આવી ગયો? હવે જો પ્રથમ અર્થ હવે વર્ણન કરે છે, જગ્યાનું, એ ક્ષેત્રનું, એ પ્રદેશનું, ખ્યાલ આવે છે? અને ત્યાં પહોંચ્યું કેટલું દુર્ગમ છે, દુર્લભ છે, કઠિન છે, ઇમ્પોસિબલ જેવું છે, એનું વર્ણન કરે. પર્વતો છે યુક્ત કોઈ ઉત્કૃષ્ટ પ્રદેશ થા, બરાબર સમજાય છે? ઉસ પર્વત પર ઇતને બડે બડે બાંસ છે, બાંસ એટલે બાંબુ ના જાળ, એની બિગ બિગ બ્રિક, એકદમ મોટા મોટા, બરાબર, બડે બડે બાંસ છે કે જિનકા અંત બુદ્ધિ સે હી જાના જા સકે. યુ કેન જસ્ટ ઇમેજિન, યુ કેન નોટ સી, તમે જોઈ ના શકો, બુદ્ધિ સે હી જાના જા સકે કે આ ઉપર કેટલા કેટલા મોટા મોટા એ બાંસ છે, એની સાઈઝ કેટલી મોટી. ઉનકે શિખર માનો શોભા કે લીએ ઊંચાઈ રૂપી ધન કે યુક્ત હોને કે કારણ અત્યંત ઊંચે, શિખર પર એટલા ઊંચા હતા, ઉન તક પહોંચને કા માર્ગ અત્યંત વિસ્તૃત થા, બરાબર છે? બહુ જ ઇમ્પોસિબલ જેવું હતું, પરંતુ સર્પાદિ કે કારણ
શત્રુઓ કે લીએ અત્યંત દુર્ગમ હતા. એટલે ચોર કીધું ને એની બધે શત્રુ, બરાબર. કે રાજાના ખજાના ને ચોરી કરવા માટે શત્રુ આવે, શત્રુ આક્રમણ કરે, તો શત્રુઓ કે લીએ ભી કેસા થા દુર્ગમ થા. કેમ? કારણ કે ત્યાં શું હતું? કર્પાદિ કે કાળ, બરાબર. એટલે એ ક્યાં પહોંચ્યું? તમે એને આ ઉદાહરણ ને ધર્મ સાથે આપણા જીવન સાથે રિલેટ કરી શકો છો? એની કે છે કે સર્પ આદિ હોવાના કારણે ત્યાં પહોંચ્યું દુર્લભ. એ રીતે અહીંયા ઉદયના સર્પ, સમજાય છે? જરાક જરાક કઈ પ્રતિકૂળતા આવી જાય, ખ્યાલ આવે? જરાક કઈ પ્રતિકૂળતા આવી જાય તો સૌથી પહેલા આપણે બાંધછોડ ક્યાં કરીએ? આપણે નહીં, એક્ચ્યુઅલી આપણી આપણા ઉપર તો ગુરુદેવજીનો અનંત ઉપકાર છે કે આપણને ગુરુદેવજીએ અનુકૂળતા પ્રતિકૂળતા સાતા અસાતાના ઉદયોમાં પણ વેદ જ્ઞાનનો અભ્યાસ કરવા માટેની એટલી તૈયારી, એટલા સંસ્કાર, એટલા પાઠ બોધ ઉપદેશ ના આપી છે. પરંતુ ખરેખર તમે જુઓ તો જરાક પ્રતિકૂળતા આવે તો આપણો ઉપયોગ થોડો આમ છે ને કે સ્વાધ્યાય આજે મન નહીં માને, આજે મન નહીં લાગે, આજે ઉપયોગ નહીં રહે, આજે જવા દો, આજે રેવા દો, પછી કરજો, સમજાય છે? તો તરત જ આપણને આમ અહીંયાથી આપણે દૂર થઈ ગયો. તો એવી રીતે સંપાદીને જોઈને શું થયા? શત્રુ કેવા થઈ ગયા? ખ્યાલ આવે છે? એ રીતે રિલેટ કરતા જશે. પરંતુ સર્પાદિ કે કારણ શત્રુઓ કે લીએ અત્યંત દુર્ગમ, ઉસ માર્ગ ને દિશાઓ કી શુદ્ધિ નહીં થી, દિશાએ સ્પષ્ટ જ્ઞાત નહીં હોતી થી, અર્થાત વહ પ્રદેશ સર્વ સાધારણ કે લીએ અજ્ઞાત ઓર વિષમ, બરાબર. સાધારણ વ્યક્તિ માટે અજ્ઞાત, વિષમ, કઠિન, બરાબર, એ પ્રમાણે હતું. ફિર ભી કિસી રાજા કે કરવાર્ય નામક મંત્રી ને વહા જાકર ઉસે પ્રત્યક્ષ દેખા, ઇસ પ્રકાર પ્રથમ અર્થ મેં કરવાર્ય મંત્રી કી પ્રશંસા થી. કિસે દેખા? કિસે દેખા? ઉસ ખજાને કો દેખા, બરાબર. ઉસે પ્રાપ્ત કિયા, ઉસે હાસિલ કિયા, એને માટે મંત્રી ની પ્રશંસા કરી, બરાબર. તો જગત માં પ્રશંસનીય, આ જગત માં અગર પ્રશંસનીય કોઈ જીવ છે તો કોણ છે? પ્રશંસા કરવા યોગ્ય, મહિમા કરવા યોગ્ય, બોલો કોણ છે? પ્રશંસનીય કોઈ જીવ હોય આ જગતમાં તો કોણ છે? એટલે સર્વજ્ઞ પરમાત્મા છે, પંચ પરમેશ્વરી છે, જ્ઞાની પરમાત્મા છે. કેમ? કારણ કે આવા દુર્ગમ, આવા શું કહેવાય, કઠિન મોક્ષ માર્ગ, કઠિન છે ને સંસારવાદી સામે આપણી માટે મોક્ષ માર્ગ કેવો છે? કઠિન છે, અરે કઠિન છે, ઇમ્પોસિબલ નથી પણ કઠિન. કઠિન કેમ છે? કારણ કે સંસાર માર્ગ ના તો આપણને અનાદિથી દ્રઢ સંસ્કાર, એટલે કામ ભોગ બંધન ની કથા સુલભ છે. શું છે? કામ ભોગ બંધન ની કથા કેવી થઈ ગઈ છે? સુલભ. અને આ માર્ગ પ્રાપ્ત કરવો કઠિન છે, ખરેખર કઠિન છે. એટલે એની માટે કેવો જોશે પુરુષાર્થ? તીવ્ર તીખો પુરુષાર્થ જોશે. કરવા દે છે તો સરળ છે, અને પ્રમાદમાં રહેશે અને મોહવશ થશે અને આમ નામ ઇન્દ્રિયના વિષય ભોગોમાં જીવન પૂરું થઈ જશે. શરીર આદિની આસક્તિમાં અને ઘર કુટુંબ પરિવાર આદિના મોહમાં અને રાગમાં અગર જીવન પૂરું થઈ ગયું તો ખરેખર આ માર્ગ ખરેખર જીવ માટે બહુ થશે. કારણ કે એને હજીના માર્ગની રૂચિ નથી, અને રૂચિ નથી એટલે ઉપયોગ નહીં રહે એટલે મહિમા નહીં આવે એટલે એની શ્રદ્ધા નહીં થાય તો અનુભવ નહીં થાય. સમજાય છે કે કઠિન કરે છે? ખ્યાલ આવે છે, બરાબર. તો એ રીતે આખું ઉદાહરણ આવ્યું. હવે જો એનો સિદ્ધાંત છે, હવે સિદ્ધાંત શું કે છે? દ્વિતીય અર્થ શું કે છે? જો પ્રદિશક્ય અર્થાત જિસમે પર કો સંબોધન કિયા જાય, એસા પ્રદેશ રૂપી ધર્મ ઉત્કૃષ્ટ છે, બરાબર. કોણ છે ઉત્કૃષ્ટ આ જગતમાં? તો કે ધર્મ ઉત્કૃષ્ટ, ધર્મના ધારક જીવો ઉત્કૃષ્ટ, ધર્મને બતાવનારા જીવો ઉત્કૃષ્ટ છે, અને ધર્મ પ્રગટ કરનાર જીવો કેવા છે આ જગતમાં? ઉત્કૃષ્ટ. બીજા કોઈ ઉત્કૃષ્ટ નથી. મહિમા આપણને બીજા બધા ની આવે, ક્રિકેટર ની આવે, એક્ટર ની આવે, એક્ટ્રેસ ની આવે, પોલિટિશિયન ની આવે, નેતાઓ ની આવે, આની આવે, તેની આવે, બરાબર. પણ એ કોઈ અંબાજી આવે ને મહિમા? બોલો કોની આવે મહિમા? કોની આવે? ખ્યાલ છે? મોટા મોટા બિઝનેસમેન આ છે, તે છે, ઉદ્યોગપતિ છે, બરાબર, ક્રિકેટરો છે, અને આ છે, તે છે, તેની મહિમા તો આપણને આવે. જે આ બતાવે છે, આ બતાવે છે, શું બતાવે છે? કે આ જીવને અનાદિકાળથી એવો મોહ જીવના
જ્ઞાનમાં અને આત્મા પર હાવી થઈ ગયો છે કે આત્માને છોડીને આત્માના આરાધકોને છોડીને એને બીજા બધાની મહિમા. કોઈ સમજાય છે? એક એક ઇન્દ્રિયના વિશે ભોગ ની મહિમા એને આવે. પણ ખરેખર મહિમા કરવા યોગ્ય ઉત્કૃષ્ટ જીવ કોણ છે? તો કે મહિમા કરવા યોગ્ય, પ્રશંસા કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, જેના સમાગમમાં અધિક સમય રહેવા યોગ્ય હોય. તો આપણી માટે ખરેખર વિચારી લેજો પંચ કન્યા સિવાય કોઈ. એટલે સાચો માર્ગ, જીતનો માર્ગ, સુખનો માર્ગ, દુઃખી દૂર થવાનો માર્ગ અને સંસારથી છૂટવાનો માર્ગ આપણને આ પંચ પરમેશ્વરથી જ બતાવશે, બીજા કોઈ નહીં બતાવે. જે સ્વયં આ માર્ગ ઉપર ચાલ્યા હોય, જેને સ્વયં આ ધર્મ પ્રગટ કર્યો હોય, જે સ્વયં સુખી થયા હોય, એ જ જીવ બીજાને સુખી થવાનો ઉપાય બતાવશે. બહુ સરસ વાત આવી, સમજાયું? જો હવે આપણા વાંચી દઈએ પછી આગળ વધીએ. ક્યોંકી લોક લક્ષ્મી કે લીએ રાજાઓ કો મસ્તક ઝુકાતે હૈ. યે ધર્મ કા હી ફળ હૈ. બોલો, રાજા બન્યો કોઈ તો કોનું ફળ છે? મોટા મોટા પદ પ્રાપ્ત થયા એ કોનું ફળ છે? ચક્રવર્તી થયા કોનું ફળ છે? બલભદ્ર થયા કોનું ફળ છે? ધર્મ નું ફળ છે. કોના પ્રતાપ? એટલે એક એક સમજો કે ધર્મ પ્રગટ કરવો હોય તો પણ અહીંયા આવવું પડશે. પકડજો કોઈ અન્યથા નહીં લેતા. ધર્મ પ્રગટ કરવો હોય તો અહીંયા આવવું જ પડશે, જ્ઞાનીઓ પાસે અને દેવ શાસ્ત્ર ગુરુ પાસે. પણ પુણ્ય નો બંધ, સમજો, પુણ્ય નો બંધ કરવો હોય તો પણ અહીંયા આવવું પડે. કારણ કે સાચો પુણ્ય નો બંધ પણ અહીંયા થશે. ધર્મ ના ક્ષેત્રમાં પુણ્ય નો બંધ પણ થશે, ધર્મ ના ક્ષેત્રમાં પાપ નો ભાવ થશે અને ધર્મ ના ક્ષેત્રમાં ધર્મ પ્રાપ્ત થશે. સમજાયું કે નહીં? શું કીધું? ધર્મનો ભાવ પ્રગટ કરવો હોય તો ક્યાં આવવું પડશે? અને એની સાથેનું પુણ્ય જોશે. રાજા, અનુકૂળતા, સમજાય છે, ચક્રવર્તી આદિ જે પદ છે, અગર અનુકૂળતા રૂપ પદો જોશે તો પણ ક્યાં આવવું પડશે? અને પાપનો ભાવ કરવો હોય તો પણ ક્યાં આવવું પડશે? અલ્ટિમેટલી અગર 4,84,00,000 યોનિઓ અને પંચ પરાવર્તન થી તારે છૂટવું હોય, નરક નિગોદના નિકૃષ્ટ ભવોથી તારે છૂટવું હોય ને મુક્ત થવું હોય, તારા આત્માનું કલ્યાણ કરવું હોય, તારા આત્માને સુરક્ષિત જગા ઉપર તારે લઈ જવો હોય, અનંતકાળ સુખી થવું હોય, તો કોઈ બીજો માર્ગ, રસ્તો છે જ નહીં, ઉપાય છે જ નહીં. આ એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંચ. આ વાત દેશી એકલ અનંત પુરુષાર્થ જોઈએ. આ વાત સાચી છે, આ માર્ગ સાચો છે, આ માર્ગ ઉપર ચાલવાના જીવોની વાત સાચી છે, અંદરમાં આત્મા સાચો છે, સત્ય છે, સત સ્વરૂપ છે, સુખથી ભરેલો છે, જ્ઞાનથી ભરેલો છે, પરિપૂર્ણ છે, અનાદિ અનંત છે. સમજાય છે? કારણ પરમાત્મા હર સમય, બોલો, સમ્યક દર્શન નથી એક સમયની પર્યાયમાં અનાદિકાળથી, પણ સમ્યક દર્શનનું કારણ શું? કારણ હર સમય નિત્યાત્વ છે, પણ નિત્યાત્વનું કારણ અંદર નથી. ન સમજાયું? સમ્યક દર્શન નથી છે પર્યાયમાં અનાદિકાળથી, ના કેમ? કારણ કે પર્યાયમાં અનાદિકાળથી નિત્યાત્વ, રાગ, દ્વેષ, અજ્ઞાન ચાલે છે ને, તો સમ્યક તો નથી. પણ સમ્યકનું કારણ, સમ્યકનું કારણ ક્યારે છે? હર સમય. સમજાયું? સમ્યકની પર્યાય નથી. અધર્મના ભાવમાં પણ ધર્મ પ્રગટ કરવાનું કારણ ધર્મી એવો હર સમય અંદરમાં વિદ્યમાન છે. તું માને કે ન માને. અરે હમણાં નહીં, નિગોદમાં ગયો, આપણે નિગોદમાંથી આવ્યા, તો અનંતકાળ નિગોદમાં રહ્યા, એ નિગોદની પર્યાયની દશા જો અક્ષરનો અનંતનો ભાવ જ્ઞાન રહી ગયું. કોઈ સમજાય છે? અને એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ થયા, એટલી નિકૃષ્ટ દશામાં પહોંચી ગયો, તો પણ ત્યાં પણ નિગોદના જીવની અંદરમાં આત્મા જે છે એ સમ્યક્તનું કારણ લઈને બેઠો છે. આત્મા પણ ત્યાં પણ સમ્યક્તનું કારણ છે. હવે દશા એની કેવી થઈ ગઈ એ એના અપરાધના કારણે. વિરાધનાનું ફળ જીવને જ ભોગવવું પડે છે અને આરાધનાનું ફળ પણ જીવને જ ભોગવવું પડે. આરાધનાનું ફળ કોણ ભોગવશે? જીવ. અને વિરાધનાનું ફળ કોણ ભોગવશે? જીવ. પોતે નિગોદમાં કોને લઈ, કોણ લઈ જાય છે? પોતાને, પોતે. અને સિદ્ધાર્થમાં કોણ લઈ જાય છે? પોતાને, પોતે.
ઊંધો પુરુષાર્થ કરશે તો નીચે અને સાચો પુરુષાર્થ કરશે સૌરો પુરુષાર્થ કરશે તો ઉપર. અહિયાં રહેવાનો કાળ તો ગૌ ટેમ્પરરી, અને એમાં આપણે એવા મોહિત થઈ જાય છે કે એટલી આપણને આપણી દુનિયા લાગે. આપણે વિચારી જ નથી શકતા કે ભૂતકાળમાં આપણે ક્યાંથી આવ્યા અને આ કામ નહીં કરીએ તો ભવિષ્યમાં કાળ ક્યાં ઉતારા હતા. ફેક્ટ લાગે છે કે પછી એમ લાગે છે કે ઠીક છે, તમે બહુ ભાવુક ભાવુક થઈને બોલો છો અને ઠીક છે અહીંયા તો આવું જ બધું ચાલે, આવું બધું બોલવાનું હોય ને આવું બધું સાંભળવાનું. આ હકીકત છે. શરીરનું પરમન સિરિયસલી કહું છું, આપણે જોઈએ છે કેટલા બધા જીવોમાં શરીરનું પરમન એક, અને આપણી સાથે પણ શરીરનું પરમન એક સમયમાં બદલાઈ જશે ને, સમજાય ને, ખબર નહીં પડે. એક ઉદય બદલતા આખા જીવનની રંગત બદલાઈ જાય. આ શરીર ઉપર જે મોહ, આ શરીર ઉપર જે આસક્તિ, આ બીજી ગાથામાં એ આસક્તિ છોડાવી છે. તારી શરીર પર તેની આસક્તિ કેમ નથી તૂટતી? શરીરને એકત્ર કેમ નથી તૂટતું? સ્વરૂપમાં એકત્ર કેમ નથી થતું? તને વિશ્વાસ કેમ નથી આવતો કે આ શરીરની ભીતર આ દેહ દેવા નહીમાં એક ચૈતન્ય પ્રભુ પરમાત્મા વિરાજમાન છે? એ સુખ શાંતિ આનંદથી લબાલબ છે. તું આને નહીં જાણે, તું આને નહીં ઓળખે, તું આને જાણવાની દરકાર નહીં કરે, સમજવાની દરકાર નહીં કરે, ઉપયોગ ત્યાં નહીં લગાડે તો તારું મન, તારી ઇન્દ્રિયો, આ અનુકૂળતા બધું પોતે છૂલી લે. પોઈન્ટ સમજાય? બહુ ગજબ છે. જો હવે શું કે છે, ક્યોંકિ લોક લક્ષ્મી કે લીએ રાજાઓ કો મસ્તક ઝુકાતે, યે ધર્મ કા હી ફલ હૈ. યે રાજા ઇક્ષ્વાકુ આદિ વંશ કે ધારક હે. ઇક્ષ્વાકુ વંશ ખબર છે, જે ઋષભદેવ ભગવાન હતા ને, જે વંશના, એ વંશ ને ઇક્ષ્વાકુ વંશ કે. તે રાજાઓ જે હતા, જેને હે એ એ રાજાઓ જે રાજા થયા, એ વંશમાં જન્મ્યા, અને જે પણ મોટા મોટા રાજાઓ છે કે જે પણ મોટા મોટી મોટી વ્યક્તિઓ છે, ચક્રવર્તી આદિ છે, એ બધા ધર્મના પ્રતાપે આ બધા પદ પ્રાપ્ત કરે. બરાબર છે? એમ કે બુદ્ધિ કે બાળકો પ્રાપ્ત હુએ હે. બરાબર? અત્યંત બુદ્ધિમાન હે એ રાજા, મહાન હે, ઓર ધન કે વિપુલ ભંડાર કે ધારી હે. બરાબર? રાજા કે તો ધન ના વિપુલ ભંડાર છે એને પાસે. વે રાજા જીસ ધર્મ કે હોને તે પ્રધાન હોતે. આ લાઈન વેરી ઇમ્પોર્ટન્ટ. વે રાજા ધર્મ કે હોને તે પ્રધાન હોતે. જીવનમાં ધર્મ નથી તો કાંઈ નથી. ભલે 8-12 શૂન્યનો ઉદય મળે, 12માં અનુકૂળતા હોય, વાવા થતી હોય, પણ ધર્મ નથી તો કાંઈ નથી. સમજાય છે? ધર્મ વગરનું ખરેખર જીવન એ જીવન જ નથી. બરાબર? એ કે છે વે રાજા જીસ ધર્મ કે હોને સે પ્રધાન હોતે હૈ ઉસ ધર્મરૂપ પ્રદેશ તક પહોંચને કા. આયું ધર્મરૂપ પ્રદેશ તક, જેનો ખજાના તક પહોંચને કા, ધર્મરૂપ પ્રદેશ તક પહોંચને કા માર્ગ દાન વ્રત આદિ કે ભેદો સે અનેક પ્રકાર કા હૈ. બરાબર? એટલે કે માર્ગ બતાવ્યો, વ્યવહાર માર્ગ, નિશ્ચય માર્ગ, જે આખો માર્ગ બતાવ્યો, એ માર્ગ ઉપર ચાલીને ધર્મ સુધી પહોંચવાનો જે આખો ઉપાય છે, જે પુરુષાર્થ છે, એ કેવો છે? કે એ પ્રબલ પુરુષાર્થ કરશે તો જ પહોંચી શકશે, એ તો નહીં પહોંચે. ઉપર છલ્લી રૂચિ અને ઉપર છલ્લું સાંભળવાથી કાંઈ નહીં થાય. આવી ગયા, સાંભળી લીધું, બોલી લીધું, સંભળાવી લીધું, એનાથી કાંઈ નહીં. હા ઠીક છે, થોડી વાર સારું લાગશે, શાંતિ લાગશે, પુણ્યનો બંધ થશે, એકાદ બહુ સર્જ મળશે, પછી પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? તો કે છે વાંચા રહી છે ઓર ભુજંગો આદિ કામી પુરુષો કે લીએ દુર્ગમ છે. બરાબર? એટલે અત્યંત પાપી છે, એની માટે આ ધર્મ દુર્લભ છે, કઠિન છે, બહુ દૂર છે એનાથી. જે કામી પુરુષ છે, જે ભોગી છે, જે આખો દિવસ ઇન્દ્રિયના વિશે ભોગોમાં જ મસ્ત રહે, હરો ફરો, ખાઓ પીઓ, મજા કમાઓ ધમાઓ, ભેગું કરો વાપરો, બસ આ જ દેખાય છે. હવે તું, હવે તું, હવે તું, હવે પછી, હવે પછી, હવે પછી, હવે નેક્સ્ટ સેકન્ડ, નેક્સ્ટ આ, નેક્સ્ટ ટ્રીપ, નેક્સ્ટ આ, નેક્સ્ટ આ, નેક્સ્ટ પ્રોજેક્ટ, જે આખો દિવસ એક દેખાય છે, એ ધર્મથી નજીક છે કે દૂર છે? એના ઉપયોગમાં શું રમે છે? એની રૂચિમાં શું રમે છે? એને કોની મહિમા છે? એને કોનું અટ્રેક્શન છે? એનું કોનું આકર્ષણ છે? તો હવે જેને જેની મહિમા છે, જેને જેની રૂચિ છે, જેને જેમાં એકત્વ છે, એને એ પ્રાપ્ત છે. કારણ કે જે જે ભાવના ભાવે એ ન પડે તો કેવું બ્રહ્મા લે, શું થવું પડે? આ પરાવર્તન આમના મળ્યા, આ પોતાની ભાવનાનું ફળ છે. સમજાય છે કે નહીં? આ
આવું જોઈએ, આમ જોઈએ, શરીર આમ હોતો, નાક આમ હોતો, કાન આમ હોતો, વાળ આમ હોતો, આમ હોતો, આમ હોતો, આમ હોતો.
તો જેવી જેવી ભાવ દ્રષ્ટિ સમજ્યા છે બેટા, તો જેવી જેવી ભાવના ભાવે, તો જેની રુચિ કરી, તો જેનું એકત્વ કરશે, તને જેમાં એકત્વ છે, મમત્વ છે, કર્તૃત્વ છે, ભક્તિત્વ છે, તને એક સામગ્રી મળતી રહેશે. તો સંસાર એમ નહીં ચાલે છે. કોનો સંસાર છૂટ્યો? કોણ સંસારથી છૂટ્યું? કોણ મોક્ષમાં ગયું? કોને આત્મા મળ્યો? કોને આત્માના દર્શન થયા? એવા જીવો પણ છે, આવા જીવો પણ છે, આવા વધારે છે, એવા ઓછા છે. કારણ કે આ કામ દુર્લભ છે, આ કામ સુલભ છે. મિત્રાતોના વશીભૂત સહજતાથી થઈ જાય છે, અને સ્વભાવના અધીન બહુ દુર્લભતાથી થાય છે. કેવો પુરુષાર્થ જોશે બોલો? આખા જગતથી ઉપયોગ છૂટે, સમસ્ત પરપદાથી ઉપયોગ છૂટે, કોઈનું લક્ષ્ય નહીં, અને અંદરમાં એકમાત્ર ચૈતન્ય આત્માનું લક્ષ્ય, જે અમૂર્તિક છે, જે ઇન્દ્રિયગમ્ય નથી, જે આપથી નહીં દેખાય, એવો અતિન્દ્રિય આત્મા, અતિન્દ્રિય જ્ઞાન વડે, અતિન્દ્રિય જ્ઞાનમાં, અતિન્દ્રિય જ્ઞાનથી, અતિન્દ્રિય જ્ઞાન વડે એ આત્મા અતિન્દ્રિય અનુભવમાં આવે અને એમાં ઉપયોગ લીન થઈ જાય, એમાં ઉપયોગ અભેદ થઈ જાય, એમાં રમવા લાગે અને આખી દુનિયાનું લક્ષ્ય છૂટી જાય અને અતિન્દ્રિય અપૂર્વ આનંદની અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય, એવી પ્રાપ્તિ કરવી અત્યંત દુર્લભ. આ વિરલા જીવો એ કહ્યું. એટલે આપણે કરી શકીએ? હા તો પાડો, જરા અંદરથી અવાજ આવે, હા કરી શકે. કેમ ન કરી શકે? સંગી જીવ ન કરી શકે, ગુરુદેવની સમક્ષ બેઠેલો જીવ ન કરી શકે, તો કોણ કરી શકશે? કરતા નથી વાત અલગ છે, પણ કરી શકે કે નહીં બોલે. એવો શીખો પુરુષાર્થ ઉપાડો, ક્ષણ માત્ર ભર, ક્ષણ ભર, ક્ષણ ભર નિજ રસ કો પી ચેતન નિત્યામલ કો, ક્ષણ ભર. કેટલી વાર કોઈ લાગે છે કે શબ્દ ખોટો છે, આ સોદો ફાયદાનો છે, અત્યારે નુકસાન નો ઘણો ફાયદો છે. ક્ષણ ક્ષણ ભર, હા ક્ષણ ભર, હા ક્ષણ માત્ર માટે તારા ઉપયોગ ને આત્મામાં લઈ જા, પણ લઈ જા એ લઈ ક્યારે જઈ શકશે? એક જ વાત, જયારે એને અંદર માં પોતાના આત્મા સંબંધી ની અપાર અત્યંત મહત્વતા હશે, એને આખું જગત આત્માની સામે ટીકું લાગશે, આખા જગત નો રસ છૂટી જશે, દ્વેષ નહીં, ઉભો હશે નહીં, હશે ભાગશે નહીં, ભગાવશે નહીં, પણ નહીં હટાવશે નહીં, પણ નહીં હટશે નહીં, પણ નહીં, પણ એને સમજાતું જશે કે મારું હિત એમાં છે. પરમાં એકત્વ કરવામાં કે સ્વરૂપમાં એકત્વ કરવામાં, પરની રૂચિમાં કે સ્વરૂપની રૂચિમાં, પરના કર્તૃત્વમાં કે સ્વરૂપના કર્તૃત્વમાં, પરમાં એકત્વ કરવાથી મારું હિત થશે કે સ્વરૂપમાં એકત્વ કરવાથી મારું થશે? કોણ મારું છે, કોણ મારું નથી, હું કોનો કરતા છું, કોનો કરતા નથી, આ ચણિતતા, નિશ્ચિતતા, અનિશ્ચિતતા, એને આટલું ક્લિયર થતું જશે કે જ્યાં ઉભો હશે ત્યાં એનું નિરંતર ભેદજ્ઞાન કરશે. અને કોઈ ઉદય, કોઈ સંયોગ, કોઈ પર પરિસ્થિતિ કે કોઈ પર એને ચિત્ર કાઢવા એને પ્રભાવિત નહીં કરી શકે, એને આધીન નહીં કરી શકે, એને મોહિત નહીં કરી શકે, એને રાગી નહીં કરી શકે, એને દુઃખી નહીં કરી શકે. એ કાર્ય એની પાસે અંદરમાં તત્વજ્ઞાનની બળ છે, એને હકીકત ફેક્ટ ઓફ લાઈફ થવું છે, ફેક્ટ છે. ચલો ઠીક છે, આજે સંસારમાં ઉભા છે, આજે પરિવારમાં ઉભા છે, આજે બધા, પણ એવું એકત્વ નહીં થાય કે એકત્વ એને સંસારમાં રખાવ. મને ખબર છે થોડી વાતો લાગતી હશે એમ, પણ આ અગર પુરુષાર્થ નહીં ઉપાડીએ તો પછી એ સમજો, આ અગર ત્રસ પર્યાયનો અંતિમ ભાવ હશે. વિચાર કરો, ત્રસ પર્યાયમાં રહેવાનો કાળ પણ બહુ લિમિટેડ છે ને. અગર કામ નહીં કર્યું અને સુરક્ષિત પોતાને નહીં કરી નાખ્યો સિદ્ધાલયમાં, તો ક્યાં જશે? પાછું નિગોટમાં, અને ત્યાંથી પાછું બહાર કરવું અત્યંત દુર્લભ. સમજાય છે? ખ્યાલ આવે છે? જે પૂરું કરવાથી કામી પુરુષો કે જે દુર્લભ, દુર્ગમ હે, અગોચર. અરે હવે જો શું કે છે, બહુ સરસ કે છે. અરે અરે સજ્જન પુરુષો મેં પ્રધાન હમ, હમ જૈસે લોગ ભી ધર્મ કા માર્ગ બતાને મેં અસમર્થ હે, અર્થાત હમારી ઇતની શક્તિ નહીં હૈ કે હમ ઉસે પ્રગટ કર સકે. બોલો, અગર અગર ગુરુદેવજી ન હોત અને બોલો અત્યારે તમને સમય સાધની પ્રાકૃત ગાથા આપી દીધે, સજ્જન છો તમે, સજ્જન પુરુષ છો અને પ્રાકૃત ગાથા આપી દીધી 415 ટીકા પણ ન હોત અને કુનકુન આચાર્યની બેની ગાથા મળી ગયો, તું અર્થ કરી શકત? તમે આવ્યા ને કોનું જઈને, બોલો શું ભાવ ભાઈ, શું વિચાર આવ્યો, શું મહિમા આવી, બોલો. સજ્જન પુરુષો એટલે આપણા જેવા જીવોમાં પણ કોઈ તાકાત નહોતી કે આ ગ્રંથોમાં લખેલી વાતોનો અર્થ અને ભાવ અને રહસ્ય અને મર્મ આપણે સમજી શકીએ. કોઈ સમજાય છે, ખ્યાલ આવે છે? એ કહે છે કેટલું સરસ, હમારી એટલી શક્તિ નહીં કે હમ ઉસે પ્રગટ કરી શકે, સમસ્ત આર્ય અર્થાત ગણધર આદિ સત્પુરુષો દ્વારા, ગણધર આદિ મારી જા બધા ગણધર આદિ સત્પુરુષો દ્વારા અથવા સત્ય દ્વારા પૂજ્ય એસે સર્વાર્ય અર્થાત સર્વજ્ઞ દેવ દ્વારા ધર્મ કા માર્ગ પ્રગટ ક્યા ગયા હૈ તથા યહી માર્ગ સત્ય દ્વારા કભી કભી યહી માર્ગ સત્ય દ્વારા પ્રતીતિ કરને યોગ્ય હૈ. યહી માર્ગ સત્ય દ્વારા પ્રતીતિ કરને યોગ્ય હૈ. સમજાય છે સ્મિત ભાઈ? હે ને, પ્રતીતિ કરને યોગ્ય હૈ, અનુભવ કરને યોગ્ય હૈ, યહી માર્ગ અપનાને યોગ્ય હૈ. હજી તો અમે યંગ છે, માથું કેમ ખાવ છું એટલું સંજે સવારના, હજી તમારા હરવા પર હજી હું બી સ્ટાર્ટેડ અવર લાઈફ સ્ટાર્ટેડ નહીં મોટા થયા, યુવાન થયા, હજી બધી કેપેસિટી થઈ ગઈ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયના વિષયોને ભોગવી શકીએ, હરી શકીએ, ફરી શકીએ, કમાવી શકીએ. અરે હજી તો અમારો બિઝનેસ એક્સટેન્ડ કરવાનો ટાઈમ છે, સમય એ છે કે બધું આખું એમ્પાયર ઊભું કરીએ. જો વી અગ્રી ધર્મ કરવો, વી ઇટ્સ નોટ વી ડોન્ટ અગ્રી, પણ તમે થોડું એ જોઈને તો વાત કરો યાર. નહીં નાના હતા ત્યારે મમ્મી લઈ જાય પાઠશાળામાં, ચલો પાઠશાળા, ચલો પાઠશાળા. દ્રષ્ટિ મોડી છે ને, કહેવાય ઓફિસ જાય ને, ઓફિસ એના પપ્પાની ઓફિસમાં જાય. તમે ધ્યાન ઓળખો છો ને, દ્રષ્ટિબેન, દ્રષ્ટિ મોડી પપ્પાની ઓફિસ જાય, સાસરેથી અહીંયા આવે, રેખા આવી અહીંયા આવે, સ્વાધ્યાય કરે એક કલાક મારી સાથે, પર્સનલ અમારો જે આ સમૂહનો સ્વાધ્યાય પૂરો થાય, એની પછી સ્વાધ્યાય કરે અને એની પછી ઓફિસ જાય. વિચાર કરો, હા, એવરી ડે ફીલ મેસેજ એન કમિંગ એન કમિંગ એન મેક હા વિચારો. આ એક રૂચિનો વિષય બનશે ને પછી, આની જેવી રીતે કોઈ પણ હતું ને રૂચિનો વિષય બને પછી ખ્યાલ આવે છે. ચલો ભાવાર્થ વાંચે આપણો ટાઈમ લીધો, મેં 2 મિનિટ જોડાઈ લીધી, 47 મિનિટ થઈ. યહાં પ્રથમ અર્થ મેં સર્વાર્ય નામક મંત્ર કી પ્રશંસા કી ગઈ હૈ, ઓર દૂસરે અર્થ મેં ધર્મ કા ફળ એવમ ધર્મ કા માર્ગ પ્રગટ કરને વાલો કા સ્વરૂપ કહા ગયા હૈ. એટલે ધર્માત્મા, ગંધરો, જ્ઞાનીઓ, મુનિરાજો અને છેલ્લે સર્વ કે પરમાત્માને યાદ કર્યા કે એમના વગર તો ગંધરો શું જીલત, ઓમ ધ્વનિમાં અગર વાત ન આવત તો આપણા સુધી આ વાત કેવી રીતના પહોંચત કે આ વિશ્વમાં 6 દ્રવ્ય છે, 7 તત્વ છે, અણુ અણુ, કણ કણ, જન જનની સ્વતંત્રતા, ક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, 4 અભાવ, ગુણસ્થાન, મોક્ષ માર્ગ, મોક્ષ, બાધક દશા, સાધક દશા, સાધ્ય દશા, આત્મા, પરમાત્મા, પ્રમાણનો દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય, પર્યાયથી પાર એવો સિદ્ધાત્મા, સુખ શાંતિ આનંદથી લવા લભ ભરેલો, શ્રદ્ધાનો શ્રદ્ધે, જ્ઞાનનું જ્ઞેય, ધ્યાનનું ધ્યેય, આપણા અંદરમાં આત્મા બને એવી મંગળ ભાવના સાથે બહુ જ સરસ આ ગાથા છે. આ ગાથાનો સ્વાધ્યાય યથાશક્તિ કર્યો. હવે આપણે સ્વામિનારાયણના ક્લાસનો લાભ લઈએ. નિજ નિધિ નિજ ને બતાવ યહ અનંત ઉપકાર હૈ, એસ કે લિયે ભિનવાની માત કો વંદના સત વારી હૈ, વંદના સત વારી હૈ. અને કાંતમય નિત બોધિની દ્વાર દિશાંગી પરમ ઉપકારી ભિનવાની માત નો અમ ભક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ નો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિશ્રાદ દિગંબર જૈન ધર્મ નો.